તારીખ 1/5/1997 શ્રી મદ્રાસ ચંદ્ર પત્રાંક 322 અને 325 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 185.
શ્રી મદ્રાસ ચંદ્ર પત્ર 322 બંધમુખની યથાર્થ વ્યવસ્થા તે શંકર દેવના દર્શનમાં છે, અન્ય દર્શનમાં નથી. અને તીર્થંકર દેવનો જે અંતરાશય છે તે મુખ્યપણે અત્યારે અમારામાં છે, અમને આ ક્ષેત્રને માટે લાગે છે. બીજી વાત જુદી છે, અત્યારે આ ક્ષેત્રને વિશે લાગે છે. કારણ એનું આપ્યું છે, જે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાકપણું છે. અમારો જે આત્માનો સ્વરૂપનો અનુભવનું જ્ઞાન અમને વર્તે છે, એને કારણે વિતરાકતા અમને ઉત્પન્ન થઈ છે, એના ફળમાં વિતરાકતા પ્રાપ્ત થઈ છે. અને એ વિતરાકતા વર્ધમાન થતી જાય છે. અને વિતરાગનો કોઈનું જે શ્રુત જ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે. અને વિતરાગ દેવે જે ઉપદેશ આપ્યો એ પણ વિતરાગતાનું કારણ છે, તે જ પરિણામ એટલે વિતરાગતાનું જ કારણ છે. શ્રુત જ્ઞાન કે શ્રુત જ્ઞાનનો કોઈ અંશ એનું ફળ વિતરાગતા છે. માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. અને અમને એ વિતરાગતા પ્રગટ થઈ હોવાથી તીર્થંકર દેવના શ્રુત જ્ઞાનને અમે અનુસર્યા છીએ. કેમ કે તીર્થંકર દેવના શ્રુત જ્ઞાનનો ઉપદેશ દિવ્ય ધ્વનિ જે નીકળી એને દ્રવ શ્રુત કહે છે. કેમ કે બીજાને સાંભળવા મળે છે, શ્રુત એટલે સાંભળવું, ટુ હિયર. કે ભગવાનની જે વાણી છે એ સાંભળવા મળે છે, એનું ફળ વિતરાગતા છે. અમને વિતરાગતા પ્રગટ થઈ છે, માટે અમે એ વાણીને અનુસર્યા છીએ. અને એમના ઉપદેશના અમે ખરેખર અનુયાયી છીએ, સાચા અનુયાયી અમે છીએ, એમ અમારા પરિણામો ઉપરથી અમે કહી શકીએ છીએ. એમ કે છે વન અને ઘર એ બંને કોઈ પ્રકારે અમને સમાન છે. વનમાં જે અમારી વૃત્તિ રહે એવી વૃત્તિ અમને ઘરમાં રહીએ છે, એમ કે છે. કોઈ પ્રકારે એટલે એ દ્રષ્ટિકોણથી, કોઈ એક દ્રષ્ટિકોણથી, એટલે અમારી ઉદાસીન પરિણીતિને અનુસરીને કહી છે, અમારી ઉદાસીનતાને અનુલક્ષીને કહીએ છીએ કે વન અને ઘર અમને સમાન છે. કેટલી દશા કેળવેલી, તથાપિ મનમાં પૂર્ણ વિતરાગ ભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે. અમને ઘરનો વાસ અત્યારે અમારી વિતરાગતાને બાધા કરી શકતો નથી કે કરતો નથી. અને વનમાં જઈને નિર્જરા કરીએ એટલી ઘરમાં પણ નિર્જરા કરીએ છીએ. શું સંપૂર્ણ વિતરાગ થવું છે એટલે અમને એમ લાગે છે કે મનમાં જવું અમારે જરૂરી છે. એટલે મુનિ દશા અમારે અમારી ભાવના છે, મુનિ દશા અંગીકાર કરવો એમ એમ આવી. પૂર્ણ વિતરાગ તો મુનિ દશા આવ્યા પછી થવાય, મુનિ દશા આવ્યા સિવાય તો પૂર્ણ વિતરાગતા થાય નહીં. એટલે પૂર્ણ વિતરાગતાને અર્થે મનમાં રહેવું એ વધારે રૂચે છે, જચે છે અને જરૂરત પણ લાગે છે. સુખની ઈચ્છા નથી, પૂર્ણ વિતરાગ ભાવ થશે ત્યારે સુખ તો પૂરું થશે, પણ સુખ કરતા અમને વિતરાગતાનું આકર્ષણ વધારે છે એમ કે છે. ઠીક, આ બધી અમને એક જ્ઞાનની સમજણની વિશિષ્ટતા બતાવે છે. શું કહે છે, જગતના પ્રાણીઓ દુઃખથી છૂટવા અને સુખી થવા માટે લૌકિક પ્રવૃત્તિ કરે છે અને ધાર્મિક પ્રવૃત્તિ પણ એના માટે કરે છે. આપણે દુઃખી ન થઈએ, પારમાર્થિક માર્ગમાં પણ પ્રવેશ કાળે જીવને એ જ વાત છે, પ્રયોજન એ જ છે કે મારે દુઃખી નથી થવું ને મારે આત્માનું સુખ પ્રગટ કરવું છે. પણ આગળ વધ્યા પછી જ્ઞાની એમ કહે છે કે વિતરાગતા અમને બહુ પ્રિય છે, સુખ કરતા છે. ઠીક, જોકે સુખ અને વિતરાગતા અભેદ છે, અવિનાભાવી પણ છે અને અભેદ પણ છે, છતાં અમને સુખ કરતા વિતરાગતાનું આકર્ષણ વધારે છે એમ કહે છે. આત્મિક સુખ ની વાત છે, ઓલા સુખ ની ભૌતિક સુખ ની વાત નથી. એ તો દુઃખ છે, એ તો દુઃખ છે, એ સુખ છે એ નહીં. પણ એ સુખ કરતા એમને વિતરાગતાની ઈચ્છા છે, સુખની ઈચ્છા નથી પણ વિતરાગતાની ઈચ્છા છે. ઈચ્છા શું બતાવે છે, આકર્ષણને બતાવે છે. ઈચ્છા શેને બતાવે છે, આકર્ષણ, એમને વિતરાગતાનું આકર્ષણ છે. અનુભવ જ્ઞાન નો વિષય છે કે જે જે મોક્ષ માર્ગ ની અંદર પ્રવેશ કરી જાય, પ્રવેશ કરતા પહેલા તો એને એ ભાવના હોય છે કે મારા સર્વ દુઃખ નો નાશ થઈ અને મને નિરાકુલ આત્મિક સુખ શાંતિ ની પ્રાપ્તિ થાય. પણ એ સુખ નો અનુભવ થયો, સાથે સાથે વિતરાગતા નો પણ અનુભવ થયો ત્યારે વિતરાગતા ની મુખ્યતા છે ને સુખ ની ગૌણતા થાય છે એવું બને છે. અને એ એમના વચનોમાં પ્રસિદ્ધ થયું છે. સુખ કરતા વિતરાગતા વધારે પ્રિય લાગે છે એમ છે. અને સૌભાગભાઈની કોઈ વાતનો ઉત્તર આપે છે કે જગતના કલ્યાણ અર્થે પુરુષાર્થ કરવા વિશે લીધું. સૌભાગભાઈ અવારનવાર એમને આ વિષય ઉપર લખતા હતા, કોઈ વાર દબાણ પણ કરતા હતા કે આપ એક સમર્થ પુરુષ છો, હજી 25 વર્ષની ઉંમર છે, પણ એમનું સામર્થ્ય એમના ખ્યાલમાં આવી ગયેલું. આ બહુ એક સમર્થ મહાત્મા છો અને આપના નિમિત્તે ઘણા જીવોનું કલ્યાણ થઈ શકે એવી શક્તિ છે. જગતના ભાગ્ય ઓછા એટલે એમને વ્યવસાય માટે રોકાવું પડ્યું. જો કોઈ પરિસ્થિતિમાં વ્યવસાય માટે રોકાવાનું ન બન્યું હોત તો જેટલા જીવો એમના પરિચયમાં આવીને કલ્યાણ પામ્યા એના કરતા અનેક ગણા જીવો એમના નિમિત્તે કલ્યાણ પામી જાય એવું સામર્થ્ય એમનામાં હતું. એવું સામર્થ હતું એમનામાં. એ પત્રમાં એ વાતનો એમનો ઉલ્લેખ કર્યો છે. નીચે પાનું 518 નીચે લખે છે, અમે ધારીએ છીએ તેમ સર્વસંગ પરિત્યાગ આદિ થાય તો, એટલે મુનિ દશા ધારણ કરીએ તો, સર્વસંગ પરિત્યાગ કરે એટલે મુનિ દશા ધારણ કરીએ તો હજારો માણસ મૂળ માર્ગ ને પામે અમારા નિમિત્તે. કેટલા? હજારો માણસો મૂળ તીર્થંકર ના દેવ ના માર્ગ ને પામે અને હજારો માણસ તે સન્માર્ગ ને આરાધી સદગતિ ને પામે એમ અમારાથી થવું સંભવે છે. એટલે પોતાને પણ પોતાના સામર્થ્ય નું ભાન હતું. અમારા સંઘમાં ત્યાગ કરવાની ઘણા જીવને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે. અમે બાહ્ય ત્યાગ કરીએ તો અમારી વાળે ઘણા ત્યાગ કરીને હાલી નીકળે. અમારો ત્યાગ જોઈને પછી પરિગ્રહ તો છે નહીં, પણ અમારા અંગને જોઈને, અંગમાં એટલો ત્યાગ છે, ઉદાસીનતા છે કે એ જોઈને બીજા પણ ઉદાસ થઈને સંસાર છોડીને નીકળી જાય. ધર્મ સ્થાપવાનું માન મોટું છે. ધર્મ સ્થાપીએ તો લોકો માન બહુ આપે છે. તેની સુરવાથી એની લાલચ થઈને પણ વખતે આવી વૃત્તિ રહે એવું તો નથી ને કે માન બહુ મળે છે માટે લાવવાનો ઉપદેશ થઈ જઈએ. પણ આત્માને ઘણી વાર તાવી જોતા, આત્માને તાવ્યો છે કે અમે, આત્માને ઘણી વાર તાવી જોતા તે સંભવ હવેની દશામાં ઓછો દેખાય છે. માનને કારણે ઉપદેશ થવો એ સંભાવના નથી. સ્વામી સમુચ્ચય વૈચર્યા કરીને પોતાની અત્યાર સુધીની જિંદગીમાં કેવા કેવા ભાવો થયા એ માટેનું એમણે લખાણ લખ્યું છે. એમાં એમણે લખ્યું છે કે મારી જ્ઞાનમાં સ્મૃતિ બહુ તેજ હતી અને એની ખ્યાતિ બહુ થઈ ગઈ. સાવધાન કર્યા ને, એટલે ખ્યાતિ આ આત્માએ ભોગવી એમ કે શું, મારી સ્મૃતિ બહુ તેજ હતી અને આત્માએ તેની ખ્યાતિ ભોગવતા કઈક દૂષિત થયું, દૂષિત થવાનું હોય એવું લાગે છે. એનો અર્થ શું થયો કે કઈક માન શરીર એટલા બધા પોતે જાગ્રત હતા. 22-23 વર્ષે ઉત્કૃષ્ટ મુમુક્ષુ દશામાં આવ્યા, સીધ લાઈન કાપી નાખી, ફોટાગ્રાફ બંધ કરી દીધા. મુંબઈમાં મુંબઈના મેયર અને અમુક અંગ્રેજોના કોન્ફિડન્સ આપેલો કે આ તો મેં સતાવધાન કર્યા, પણ શસ્ત્રાવધાન કરવા આવે ને તો મારા માટે ડાબા હાથમાં ફેલ છે. એટલી બધી શક્તિ એ ઉંમરમાં હતી એમને. 18-19 વર્ષે એટલી શક્તિ કે સહસ્ત્રાવધાન કરવા એમ કરી દો સતાવધાન. પણ જેવી ખબર પડી કે માન સેવાય છે લોકો, એકદમ પેપરોમાં આવ્યું, પાયોનિયરમાં, મુંબઈ સમાચારમાં, ટેલિગ્રાફમાં, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, બધા મુખ્ય પેપરોમાં, બધે મુંબઈમાં તો બધા પેપર પણ વર્ષોથી ચાલે છે, 100 વર્ષથી. અંગ્રેજી પેપરોમાં, ગુજરાતી પેપરોમાં. આ એક છોકરો છે કોઈ કાઠિયાવાડનો, 19 વર્ષનો જે છોકરો છે, સતાવધાન કરે છે, નિગમની સ્મૃતિ ધારણ કરે છે. લોકો આવવા મીંડ્યા કે તમને અમે પરદેશ મોકલીએ અમારા ખર્ચે, તમે લોકોને દુનિયાને બતાવો કે હિન્દુસ્તાનમાં છે કોઈ માણસો આવા, દુનિયાને બતાડી દો. કોઈ કહે કે ભાઈ તમે ગામડામાં રહીને હાથ ચોપડી ભેણ છો, તમને બનારસ મોકલીએ, વિદ્યાનું ધામ છે, અમારા ખર્ચે તમે ભણો. જોયું કે ચારે બાજુથી ઓફરો આવવા માંડી. 10 જ્યોતિષ ભેગી ભેગા થયા, એની કુંડળી કાઢો, હાથ જોવો, આમાં તો પરમેશ્વરના ગ્રહ છે. કે શું જોયું, લીધું છે પત્રમાં જૂઠાભાઈને કે 10 જ્યોતિષે ભેગા થઈને પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે મારા માટે. પણ અંદર ખબર પડી ગઈ, માન ચડે છે થોડું, લાઈન કાપી નાખી, સતાવધાન બંધ કરી દીધા, સાવ સ્ટોપ કરી દીધું, એકદમ હંકેલી લીધી બાજી. એટલા બધા જાગૃત હતા. એટલે લખે છે કે હવે માન મળે એટલા માટે ઉપદેશક થવું કે ધર્મનો પ્રચાર કરવો, એવી સ્પૃહા અમને અંતરંગમાં બિલકુલ નથી. અમારી જે દશા થશે, મને દશા આવશે ત્યારે ઉપદેશ આપશું. અત્યારે ઉપદેશ આપતા નથી, આપવો પણ નથી. કોઈ જીવનાશુને ધર્મનો માર્ગ બતાવીએ છીએ જુદી વાત છે, પણ ઉપદેશ આપતા નથી. એટલે કે અમને વિતરાગતાની ઈચ્છા છે, સુખની ઈચ્છા નથી, પણ વિતરાગતાની ઈચ્છા છે. જગતના કલ્યાણ અર્થે પુરુષાર્થ કરવા વિશે લખ્યું કે કઈક તમે એ દિશામાં કઈક પુરુષાર્થ કરો, તો તે પુરુષાર્થ કરવાની ઈચ્છા કોઈ પ્રકારે રહે પણ છે. કઈક લોકોનું કલ્યાણ થાય તો સારું, એટલા માટે એમણે પરમ સ્વરૂપ પ્રભાવક મંડળની સ્થાપના કરી અને શાસ્ત્ર પ્રકાશન ચાલુ રેલી ચાલે છે એ સંસ્થાની સ્થાપના એમણે પોતે જાતે કરેલી છે અને એને વાંશે કઈ જગતના જીવોનું કલ્યાણ થાય એવી ઈચ્છા છે એની પાછળ. તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એટલે સહેજે સહેજે થાય તે કરવું બારમાં એ આત્માની સહજ દશા થઈ છે. અનુકંપા છે જગતના જીવો પ્રત્યે તો પણ ઉદય અનુસાર ચાલવું અને સહેજે થાય તે કરવું. પહેલી વહેલી મોક્ષમાળા લખી 70માં વર્ષે ત્યારે એ ચોપડી છપાવવાના પૈસા નહોતા. જેસિંગભાઈ મિલવાળા ને નાના ભાઈ જુઠાભાઈ જેસિંગભાઈ થાય એ લોકો એ જમાના થી અમદાવાદ ની મિલવાના આ બાજુ કલોલ ને એ બાજુ પણ એ લોકો મિલ છે. ભાવનગર ને આ માંગ જહાંગીર વકીલ મિલ પણ એમની જ મિલ હતી. મિલ નું ગ્રુપ હતું આખું એની પાસે. પછી એમણે છપાવી ત્યારે એમને ભાવના બોધ મફત આપી. થોડુંક ફંડ થયેલું ને થોડુંક અટકી ગયેલું. તેથી એવી ચોપડી છપાય એટલે એક બે આનામાં પડતર થાય. એની કેટલી એક આનું ને બે આનામાં એ ચોપડી પડે પડતર કિંમત. પણ 500,000 છોકરી છોકરી છપાવે તો 500,000 એકાના બે આના કાઢવા મુશ્કેલ હતા. રૂપિયા નહી 200 રૂપિયા ભેગા ન થાય. ફંડ કરે એટલે કોઈ 5 લખાવે કોઈ 11 લખાવે. એ જમાનો એવો હતો. રૂપિયો મોટો ભમડા જેવો લાગે. પછી એમ કે થોડુંક ફંડ થયેલું ને એ લોકોના પૈસા એમ કે આપણે રોકી રાખ્યા. તો વ્યાજ આવતો આવે આપણે એને કઈક આપવું જોઈએ ને વધારે વ્યાજ ના નિમિત્તે. એટલે ભાવના બહુ મફત આપેલી છે. કેટલી પ્રમાણિકતા હતી. પણ એ જાતનો યોગ જ ઓછો હતો. એટલે એ પોતાને ખ્યાલ હતો કે પોતાના આત્માનું સામર્થ્ય ઘણું હોવા છતાં યોગ ઓછો હતો. જગતના કલ્યાણ અર્થે પુરુષાર્થ કરીએ એવો ઉદય કાળ હાલમાં જણાતો નથી. કેમ કે પોતે ફસાઈ ગયા હતા બરાબર ના ધંધામાં ફસાઈ ગયા હતા. તો તે ઉદય આણવાનું બને એવી દશા અમારી નથી. ઉદયને તો પરાણે કરવું, જોર કરીને કરવું, ગમે તેમ કરીને કરવું, તોડફોડ કરીને પણ કરવું એવી અમારી પાસે સહેજે થાય. ઉદયરીને ઉદયરીના લાવીને ઉદયરીને એટલે ઉદયરીના કરીને સહેજ ઉદયમાં આવે એ પ્રમાણે કરવું. ઉદયના લાવીને કાંઈ ન કરવું એ પ્રચારનું કામ. પછી સુભાગભાઈના વચનો લેખા છે કે માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહી પામું. જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તો તૃણ માત્ર છે. આ ભાવાર્થનું જે વચન લખ્યું છે તે વચનને અમારો નમસ્કાર છે. સૌભાગભાઈને તો નમસ્કાર કરતા ક્યારે પણ સૌભાગભાઈના વચનને નમસ્કાર કર્યો છે. ધન્ય છે આવી આર્થિક આંકડી સાંકડી પરિસ્થિતિમાં તમારું જે બળ છે બળવાનપણું છે પરિણામ એ જોઈને અમને તો નમસ્કાર કરવાનો મન થાય છે.
નમસ્કાર છે
એમ કે અમારા પરિણામ નહીં બગડે. ઉદયમાં પ્રતિકૂળતા આવશે કઠણાઈ આવશે, અમારા પરિણામ નહીં બગાડીએ, અમે ખેદ નહીં પામીએ, એનો અર્થ શું? પરિણામ ખેંચાશે નહીં, પરિણામ અમારા બગડશે નહીં, એમ તમને ખાતરી આપીએ છીએ. શું કીધું? કે હવે અમે તમને ખાતરી આપીએ છીએ કે એક વાર માગી ખાવાનો વારો આવશે ને તો પરિણામ નહીં બગડે અમારે. આર્થિક સ્થિતિ તો ખરાબ છે જ, પણ ભીખ માગવાનો વારો આવશે તો પરિણામ નહીં બગડે. તાકાત જોઈને નમસ્કાર કર્યા છે, શાબાસ. મોક્ષની ભૂમિકા મળી કુટુંબ પ્રતિબંધ તોડ્યો, અમને કુટુંબ પ્રતિબંધ તોડ્યો, દેહ પ્રતિબંધ તોડ્યો. અમે ગોપાલ હવે બહાર નીકળ્યા બહાર. કેમ કે જ્ઞાન ના અનંત આનંદ આગળ એ દુઃખ નું તો કઈ દુઃખ જ નથી. હવે એ તો કઈ દુઃખ કહેવાતું હશે? જે માર્ગે અમે ચઢશું એ માર્ગે તો જ્ઞાન નો અનંત આનંદ અમને મળવાનો છે. એની પાછળ દોડ લગાવીએ કે આ સંયોગ ની સામે જોઈએ અમે? હવે સંયોગ ની સામે ન જોઈએ. જ્ઞાન ના અનંત આનંદ આગળ અનુકૂળતા પ્રતિકૂળતા નો શું હિસાબ છે? આખું જગત અનુકૂળતા પ્રાપ્ત કરવા અને પ્રતિકૂળતા મટાડવા આખું જગત દોડી રહ્યું છે. બધા આની પાછળ જામા નાખે છે. આ મુમુક્ષુ ની ભૂમિકામાં અતિ તાકાત આવી જાય છે. હવે કોઈ અનુકૂળતા પ્રતિકૂળતા અમારા પરિણામ ને સ્પર્શી શકે, અમારા પરિણામ માં કઈ કરી શકે એ હવે પરિસ્થિતિ નથી. એ વખતે અમારી યોગ્યતા બળવાન પુરુષાર્થ કરશે. એટલે હવે અનુકૂળતા પ્રતિકૂળતા મટાડવાનો અમારો પુરુષાર્થ નહીં કરીએ. હવે અમારી આત્મદશા વધારવાનો પુરુષાર્થ કરશું એમ કેવું છે. એ લાઈન જોઈ લીધી કૃપાલુ દેવે, એ લાઈન જોઈ લીધી અને એ વચન ને નમસ્કાર કર્યો. કેટલો હાઈલી રિસ્પોન્સ આપ્યો છે એમને યોગ્યતા જોઈને. આવું જે વચન તે ખરી યોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. ખરી યોગ્યતા આવી ગઈ છે, ખરી મુમુક્ષુતા આવી ગઈ છે, એ જોઈ લીધું અમને. ખરી યોગ્યતા વગર આવું વચન નીકળે નહીં. એ ત્રણ લીટી બહુ સરસ પત્રમાં આવી ગઈ છે. પ્રેરણા મળે એવી વાત છે. ઉલ્લાસિત વીર્ય થઈ જાય કે આપણે તો કાંઈ પ્રતિકૂળતા નથી. અત્યારે તો શું છે, કોઈ મુમુક્ષુ ને નિવૃત્તિ લેવી હોય એટલે માંગણીના વેગથી બને કે મારો આટલો મહિને ખર્ચો, એની હવે મારે આવક કેટલી થશે, મારું મૂળ ખાશે કે નહીં ખાય, કઈ મુશ્કેલીમાં તો નહીં આવું ને. કેટલી તૈયારી છે. સન્માર્ગમાં આગળ વધવાની કેટલી તૈયારી છે. અનુકૂળતા પ્રતિકૂળતાની ગણના કર્યા વિના એને અવગણીને મારા માર્ગમાં હું મારા પરિણામ આગળ દોડશે. તો પ્રતિકૂળતા હું જોવાની ઉભારીએ. એવું કામ, એવી યોગ્યતા આવી ગઈ છે, ખરી યોગ્યતા આવી છે. પ્રતિકૂળતા લાભનું કારણ, એવી યોગ્યતામાં પ્રતિકૂળતા એ લાભનું કારણ છે. પછી આનંદ ગણજીનું વાસુપૂજ્ય ભગવાન નું સ્તવન છે, એના ઉપર થોડી વાત લખી છે. જીવ એ પુદ્ગળી પદાર્થ નથી, પુદ્ગળ નથી. શું જીવ નવી પુદ્ગળી? જીવ એ પુદ્ગળી પદાર્થ નથી, પુદ્ગળ નથી. તેમ પુદ્ગળ નો આધાર નથી, પુદ્ગળ આધાર નહીં, તાસ રંગે અને તેના રંગ વાળા પણ નથી. જીવ નવી પુદ્ગળી, પુદ્ગળ આધાર નહીં, તાસ રંગી, એમ કરીને પદ એનું આનંદ જીને કરે છે. પોતાની તું પુદ્ગળ ના સ્વામી થા તો તું પુદ્ગળ થા તો થાય. ભેંસ નો પતિ પાડો એમ પુદ્ગળ નો ધણી થાય તો તું પુદ્ગળ થાકે. તું પુદ્ગળ પદાર્થ નો તું સ્વામી થાય તો તું પુદ્ગળ, તું જડ થઈ ગયો. પોતાની સ્વરૂપ સત્તા એટલે ચૈતન્ય સત્તા, સ્વરૂપ સત્તા એટલે ચૈતન્ય સત્તા. એ સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી. કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપ ને વિશે હોય કોઈનું, કારણ કે પરની ઐશ્વર્યતા, બીજાના ઈશ્વર થવું, બીજાના સ્વામી થવું, બીજા ઉપર સત્તા ભોગવવી, એ આત્માના સ્વરૂપ ને વિશે એવો કોઈ ધર્મ નથી, એવો કોઈ ગુણ નથી. વસ્તુ ધર્મે જોતા કે કોઈ કાળે પણ પ્રસંગે પણ નથી, અને કેવળ અસંગ ચૈતન્ય સ્વરૂપે હોવાથી કોઈની સાથે આ જીવ સંબંધ પામતો નથી. જગતના જેટલા સંબંધ છે એ બધા કહેવા માત્ર છે. જેમ પાડોશીને આપણે એમ કહીએ તો એ અમારે બાજુમાંથી બાજુ મારીએ છીએ ને અમે કાકા કહીએ છીએ. તમારે કઈ હગા થાય કે ના ના, પછી કેમ કાકા કહો? વ્યવહાર કરવા, કઈ બોલાવવા માટે કઈ સંબોધન તો કરવું પડે કે વ્યવહાર કરવા માટે. પછી કાકા કે મામા કે માસા કે મોટા મોટી ઉંમર ના હોય, બહુ મોટી ઉંમર ના હોય તો દાદા કહે. પણ હક પણ ખરો કે નહીં, સંબંધ ખરો કે કઈ ન મળે, કોઈ જાતનો સંબંધ નહીં. ભલે ઘરે લગ્ન હોય તો જમવાનું કે બીજી વાત છે, પણ એને કઈ સંબંધ કહેવાય પાડોશી જેટલો કેટલો, અને ઘરવાળા નો સંબંધ પાડોશી જેટલો, એ પણ પાડોશી જેટલો. કેમ કે વસ્તુ ધર્મ જોતા આત્માને કોઈની સાથે કોઈ સંઘ સંબંધ છે જ નહીં. સંબંધ વિનાની ચીજ છે. આમ તો જુઓ ને, કુટુંબ જે છે ને એ તો ટ્રેનના ડબ્બામાં ભેગા થવા જેવી વાત છે. લાંબી મુસાફરી હોય, 24-48 કલાક ને અહીંથી કલકત્તા જઈએ અને ટ્રેનના ડબ્બામાં ભેગા થઈ ગયા, તમે અમારા ગામના કે અમે તમારા ગામના, તમે એમ, તમે ત્યાંથી આવો છો, અમે તો અત્યારે મુંબઈ રહીએ છીએ પણ ત્યાં અમારા મૂળ તમારું ગામ એ અમારું જ ગામ છે.
પ્રેમ થી હારે એકબીજા ભાતું લેવા આવે, કાઢીને ખાય, પાણી પીએ, એકબીજાનું ચીજ વસ્તુ સ્ટેશન થી ઉતરીને લઈ આવી દે, કરી દે, હવે મળીને હસીને વાત કરે. સ્ટેશન આવ્યું વાત પૂરી, પેલા થોડીક વાર જગ્યા આટલું ખટખટ પણ થઈ હોય કે જરા હરખા પહેવા ને આવી રીતે બેઠા છે તો બધાને જોવો તો ખરા કેવી રીતે બધા બેઠા છે. બચી ગયા પછી કે ક્યાં રહેવું, પણ એમ તો અમે અહીંયા નથી. લ્યો તારા થોડું લ્યો, અમે બહુ સુખડી બહુ સારી બનાવી છે, હું એમને કરતા થોડી પ્રીત કરી લઈએ. કઈ ટ્રેન નો ડબ્બો છે, બીજું કઈ નથી. ઘરમાં ભેગા થવું એ ટ્રેન ના ડબ્બા જેવું છે. કયા સ્ટેશને થી ચડ્યો, ક્યાં સ્ટેશને ઉતરી જશે, અહીંયા તો ટિકિટ લીધી છે એટલે ખબર પડે, આમાં તો ખબર પડે એવું નથી. તમારા મનત ધર્માન પ્રસંગ હોય ને, નાના દીકરા 30 વર્ષની બહુ યુવાન ઉંમરમાં છેકડા મારી દીધી, દવાખાને ગઈ તારે તો ઉછળતી કૂદતી જાતી હતી. પપ્પા હું હમણાં આજે વહી આવીશ, હવે ટાટા કરવા નથી, ઓપરેશન થિયેટરમાં ગઈ ગઈ, ક્યાં ગઈ ખબર નથી, મળદું બહાર આવ્યા. હું કીધું મારું છોકરા જો આવજો કેવા રહી તો હું જાઉં છું. ટિકિટ લીધી છે ખબર પડે કે ભાઈ આ અહીંયા ઉતરવાના છે, આ બોરીવલી ઉતરશે, આ સેન્ટર ઉતરશે. કેવા નહીં, એવો વળગી પડે, એવો વળગી પડે, એવો વળગી પડે. એ છૂટો પડે ત્યારે છાનો રાખવો મુશ્કેલ પડે. આવજો કેવા ન રહીએ, જાઉં છું એમ કેવા ન રહીએ. તને મૂકી જાય તો મારા પણ મૂકું નહીં. હવે એને મારું મારું કરીને એને પકડી રાખવું તું તો હાથમાં શીખ ગયું તો કે હવે મારા પણ મૂકું નહીં. બિલકુલ સ્વભાવ ધર્મે જોવામાં આવે તો જીવ બિલકુલ પ્રસંગી છે જ નહીં, કોઈનો સંગ કરે નહીં. વસ્તુ અસંગ ચૈતન્ય છે, એકદમ કેવળ અસંગ ચૈતન્ય છે, કોઈની સાથે કાંઈ લેવા કે લેવા. તારું કલ્યાણ કરવું છે એ વિચાર કરી દેજે. વસ્તુ ધર્મે જોતા તે કોઈ કાળે પણ પ્રસંગ પણ નથી. એ પ્રમાણે સામાન્ય અર્થ જીવનવી પુદગળી એ પદનો એ વગેરે પદોનો સામાન્ય અર્થ આવો છે. દુઃખ સુખરૂપ કર્મ ફળ જાણો, અનુકૂળતા પ્રતિકૂળતા જે કઈ આવે છે સંયોગની, એ કર્મ ફળ છે, અને પોતાનું ઉપાર્જન કરેલું કર્મ એનું ફળ છે. દેણું કર્યું, રૂપિયા વ્યાજે લીધા, પાછા દેવાનું હું માનો. સજ્જનતા તો એમાં છે કે સામે ચાલીને વ્યાજ સહિત દૂધે ધોઈને આપી દે. એના માટે લેવા આવે ત્યારે મોટું બગાડે અને એના જેવું છે. એટલે ભાઈ તારે આંખો બચી ગયો, તારે દેવા જવાની ફરજ હતી, એના બદલે એ લેવા આવ્યો ને તું મોટું બગાડે છે, બિલકુલ વ્યાજબી વાત નથી, લાગે કે ન લાગે. પ્રતિકૂળતા આવી તો કર્મ ફળ છે, પોતાનું બાંધેલું છે, એમાં મોટું બગાડવા જેવું શું છે. અને તારું જે અનંત સુખ ને અનંત આનંદ ને અનંત શાંતિ અંદર જે ભરેલી છે એ તો અકબંધ એમનેમ છે, બહારની પ્રતિકૂળતાથી એમાં તો કઈ ઓછું થતું નથી પાછું. અને એનો ભોગો તો તમે કરવો હોય તો એ પ્રતિકૂળતા તને રોકતી નથી. તું પ્રતિકૂળતા આમ શું કરવા જોઈશ, તારા અંદર અંદર અનંત આનંદ ભર્યો છે એની આમ જો ને, અનંત સુખ ભર્યો છે એની આમ જો, ભૂલી જઈશ. દુઃખ સુખ રૂપ કર્મ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, અંદર નો આનંદ ભર્યો છે એનો આનંદ લ્યો ને, કર્મ ફળ ને હું જોવો છું. અનંત વાર એ બધા ભારા ઉખારા થઈને ગયા, આવ્યા ને ગયા, આવ્યા ને ગયા, શું છે અત્યારે કઈ લેવા દેવા છે એમ, આ અત્યારે થયું એનું કઈ લેવા દેવા છે જ નહીં. જે તારા સ્વરૂપ નો આનંદ છે એનો આનંદ કરને ભાઈ. દુઃખ સુખ રૂપ કર્મ ફળ જાણો, નિશ્ચય એકાનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીને ચંદો રે. ખાસુપુજી ભગવાન સ્તવન છે, તું ચેતન હો તો તારી ચેતનતા ના પરિણામ ને ચૂકવાના ન હોય. અને જીનેશ્વર ભગવાન જીનચંદ્ર એને ચેતન કે છે, બાકી ને બધાને મળદા કે છે. જે ચેતન ચૈતન્ય ના પરિણામ ન ચૂકે એને જીનચંદ્ર ચેતન કે છે, બાકી બધા મળદા છે, જળ છે બધા. એટલું પદ લખીને એમને આ પત્ર પૂરો કર્યા છે, 322 માં પૂરો થયો. પણ 25મા વર્ષથી કૃપાળુદેવ સૌભાગભાઈ ને જૈન દર્શન ની વાતો ઉપર લઈ આવ્યા છે. તમને અન્ય દર્શન ને થોડીક શ્રદ્ધા છે, પણ બંધ મોક્ષ ની યથાર્થ વ્યવસ્થા તીર્થંકર ના માર્ગ માં છે, તીર્થંકર ના દર્શન માં છે, એવી યથાર્થ બંધ મોક્ષ ની વ્યવસ્થા કોઈ દર્શન માં નથી. કેમ કે એનું આખું સાયન્સ છે, બીજો ઉપદેશ છે પણ વિજ્ઞાન નથી. એ ઉપદેશ પાછળ વિજ્ઞાન હોવું જોઈએ, એ વિજ્ઞાન તો છે નહીં. ઉપદેશ તો અહીંથી આપણે આપણે બધા કર્યો હશે, સૌ સરળ માંથી બીજા મત તો નીકળે ને, સૌ ભગવાન ને માને છે. તો ઉપદેશ સાંભળે સાંભળે નહીં બધા ઉપદેશ દેવા મીંડ્યા, વિજ્ઞાન ક્યાં હતું એમને પાસે. કેવળ જ્ઞાન માં, કેવળ જ્ઞાન માં આખું વિજ્ઞાન જોયું છે, બંધ મોક્ષ ની વ્યવસ્થા, અને એ પૂર્વક ઉપદેશ છે. એટલે એમને કમ્પેરેટિવ વાત કરી છે. અને પછી એમ કહ્યું કે એવા જે તીર્થંકર દેવ ની વાત છે એના ખરેખરા અનુયાયી ને ખરેખરા પાત્ર અમે અમે પોતે છીએ. જેનો તમને યોગ થયો છે એ અમે પોતે જ છીએ. આજે તીર્થંકર નથી પણ તીર્થંકર ની વાત કરનારા અમે છીએ, અમે એના ખરેખરા અનુયાયી છીએ. કેમ કે અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ વર્તે છે એનું ફળ વિતરાગપણું છે, એમને વિતરાગતા પ્રગટ થઈ છે, અને તીર્થંકર ના ઉપદેશ નું ફળ પણ વિતરાગતા છે. માટે એ સાબિત કરે છે કે અમે તીર્થંકર ના સાચા અનુયાયી છે. એમ કરીને અન્ય દર્શન માંથી એમ આ બાજુ લઈ આવ્યા છે. આ દિવસોમાં આ પ્રક્રિયા ચાલી છે. સમયસારની કેટલીક વાતો બનાસીદાસના પદથી અમે શરૂ કરી છે. એ પત્ર 325મો છે. જબ હી તે ચેતન વિભાવ સો ઉલટી આપુ સમય પાય અપનો સ્વભાવ ગણી લેનો હૈ તબ હી તે જો જો લેને જો સો સો સબ લેનો જો જો ત્યાગ જો સો સો સબ છાંડી દેનો હૈ લેવે કોનો રહી થોર ત્યાગી મે કો નહીં ઓર બાકી કહા ઉભીરો જો કારજ નવીનો હૈ સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી સમર્થ કર્યા હતા. સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી મન ત્યાગી બુદ્ધિ ત્યાગી આપા શુદ્ધ કીનો હૈ કહેતા હું તાજગંજમાં ઉર્દુ ભાષામાં ઉર્દુ લિપિમાં લખ્યું છે. નાટક સમય સારા એમણે ઉર્દુ લિપિ અત્યારે સુપ્રીમ કોર્ટ એક આદેશ બહાર પાડ્યો હતો કે તાજમહેલ ની આજુબાજુ નો બધો એરિયા છે, તાજમહેલ ને નુકસાન ન થાય એના માટે સાબિતી શું કે 450 વર્ષ પહેલા આ મંદિર ની અંદર એક મહાપુરુષ એક ગ્રંથ લખ્યો છે, એની અંદર આ તારીખ નાખી છે. તો આ સાલ ની અંદર એના દાદા ના દાદા એ વખતે આ પુસ્તક લખાયેલું છે. આ મંદિર એ વખતે હતો. અમારા મંદિર નો નાશ ન કરી શકો કાયદેસર બચી ગયું. પુસ્તક ને લઈને બચી ગયું. જબ હિત ચેતન વિભાવ સો ઉલટી આપો જયારે ચેતન પોતે આપે એટલે પોતે વિભાવ થી ગુણાંત મારે ઉલટી આપો એટલે ઉલટા થઈ જાય. વિભાગ થી ઉલટો થઈ જાય. વિભાગ થી ગુનાટ મારે એક વાર સમય પાય એવો વખત આવે ત્યારે એવો સમય પાય પામીને પોતાનો સ્વભાવ જેને ગહી નો ગ્રહણ કરી લીધો છે. વિભાગ થી ગુનાટ ખાઈને જે સમયે સમય મેળવીને સ્વભાવ ને ગ્રહણ કરી લીધો છે તમે તે ત્યારથી જો જો લેને જો સો સો સબ લીનો જો લેવા જેવું હતું બધું લઈ લીધું એને સ્વભાવ ને ગ્રહણ કર્યો એટલે લેવા જેવું બધું લઈ લીધું. જો જો ત્યાગ જો સો સો સબ છાંડી દીનો હે અને જે છોડવા ત્યાગ કરવા જેવું હતું એ બધું છાંડી દીધું છોડી દીધું છે. છાંડી દીધું તો આપણે કુદરતીમાં બોલાય છે. છાંડી દીધું એટલે છોડી દીધું. છોડવા ત્યાગ કરવા જેવું બધું છાંડી દીધું અને લેવા જેવું બધું એને લઈ લીધું. સમ્યક દર્શન થયું સ્વભાવને ગ્રહણ કર્યો કે એ ઉપાદેયનો યથાર્થ વિવેક એને થઈ ગયો. ઉપાદેય કરવા જેવું ગ્રહણ કરી લીધું અને એ કરવા જેવું બધું એને છોડી દીધું. કેમ કે બધેથી એને સ્વામિત્વ ઉઠી ગયું. કોઈ પ્રતિબંધ નથી. લેવે કોનો રહી ઠોર ત્યાગી મેં કોઈ નહીં. હવે કઈ લેવાનું રહ્યું નહીં, છોડવાનું પણ ત્યાગ કરવાનો બદલ્યું નહીં. તો હવે બાકી કહા ઉભી રહ્યું, કાર્ય જ નવીન હોય, હવે નવીન કાર્ય શું કરવાનું રહ્યું? હવે કઈ કરવાનું જ ન રહ્યું, એ તો કરતા થઈ ગયો, ત્રણ ત્યાગ થઈ ગયા યથાર્થ. પણ હવે કઈ નવું કરવાનું રહેતો નથી, કે કોઈ નવું કામ એને કરવું પડે એ વાત નથી. સંગ ત્યાગી, તો સંગ ત્યાગી થઈ ગયો, હું તો અસંગ તત્વ છું. સંગ ત્યાગી, અંગ ત્યાગી, હવે શરીરને પણ માં મહત્વ નથી. વચન તરંગ ત્યાગી, આ મારા વેણ છે, આ મારે મારા શબ્દ છે, ને ફરે નહીં હવે, ને એ બધું ગયું હવે. તરંગ એટલે વિકલ્પ, બધું ત્યાગ્યું. સંગ ત્યાગ્યો, અંગ ત્યાગ્યો, વચન ત્યાગ્યો, ને તરંગ એટલે કલ્પના વિકલ્પ પણ ત્યાગ્યા. મન ત્યાગ્યું, ઠીક, મનનો સમજ છોડ્યો. બુદ્ધિ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, બુદ્ધિના ડાપણ બધા સંસારના ઉઘાડ, પરલક્ષી ઉઘાડ, બાહ્ય ઉઘાડ, એનું સ્વામિત્વ છોડી દીધું. મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કિનો હે, આત્માને શુદ્ધ કરી લીધો. આ બધું એડિટ્રેશન કરીને અશુદ્ધ કર્યો હતો, ભેળસેળ કરીને તમને જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો. બહુ સમર્થ પુરુષ થયા. વિલાસી જીવન, ચાર ચાર સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા, એ પાછા હાવ બધું મૂકે. હાલ તળિયા જાતક થઈ, કઈ ખાવાના પૈસા નહીં, તે એમના કોઈ મિત્ર ને હવે હજારે દુકાને લીધાને પકોડા ખાઈ આવતા હતા. ભજીયા ને પકોડા ખાઈ, બધું જાણે કે આ મસ્ત રામ છે, બને આવે ને, આ લાભ ક્યાંથી આપણને મળે? છ મહિને ત્યાં પૈસા થોડા હાથમાં આવે એટલે દેવા ગયું, તમારે ત્યાં વખત છ મહિના ખાધું ને પૈસા લઈ લીધો, તો જાને ભાઈ પૈસા લેવાના હોય કે તમારે તો ક્યાં પૈસા લેવાતા હશે? એવા મસ્ત હતા. એ જીવનમાંથી ગુણાટ ખાધી, તો એક વાર તો સમયસર માંચીને કપડા ઉતારી નાખ્યા. સાત પાંચ જણા ભેગા થઈને વાંચતા હશે, એ મોડામાં બધા કપડા ઉતારી નાખ્યા અને નાચવા મીંડ્યા. પછી આત્મજ્ઞાન થયું, એમણે પોતાની આત્મકથામાં લખ્યું છે. 55 વર્ષની ઉંમરે એમણે પોતાની આત્મકથા લખી, અર્ધકથા નામ છે. પાસે કોઈ જ્ઞાની પુરુષ મળ્યા છે, પણ એનું વીર્ય કેવું જબરું, એના જીવનના પ્રસંગો જોઈએ, બહુ વીર્ય વાળા માણસ જેની પાછળ પડે એ બધે છૂટકો, ઘણા ના વીર્ય દેવા હોય, એ પણ નક્કી કર્યું કે આ લેવું છે એટલે લેવું જ છે, પછી ત્યાં સુધી થમતા નહીં, પછી એ સ્થિતિમાં આવે એટલે આ તો પોતાના સ્વભાવગત વસ્તુ છે, સમ્યક દર્શન એટલે સ્વભાવ પ્રાપ્તિ છે, થઈ જાય. પણ એક વાર ફલા થઈ જવાની તૈયારી હોવી, સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, બુદ્ધિ બુદ્ધિ મન બુદ્ધિ કલ્પના છોડી દેવાની તૈયારી છે, આત્માને નિર્મળ કરવો છે, આત્માને શુદ્ધ કરવો છે. જો આત્મા પોતે અસંગ તત્વ છે તો એ તો ફકીર જ છે, એવું થાય ત્યાં
ભાવ છે, ભાવ
તો જેટલા સંબંધ કલ્પીને બાંધ્યા છે, કલ્પના કરીને એટલા જીવને લફરા છે, બીજું કઈ નથી, એટલા જીવને દુઃખી થવાના લક્ષણ છે, હેરાન હેરાન થઈ જશે. એનો અર્થ પછી સુભાગભાઈ લખીને મૂક્યો છે, અદભુત દશાના કાવ્યનો અર્થ લખીને મૂક્યો તે યથાર્થ છે, અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય છે, આત્માનો અનુભવ થયા પછી જે કઈ સામર્થ્ય ઉત્પન્ન હોય છે તેમ એવા કાવ્ય શબ્દો વાક્યો યથાર્થ રૂપે પરિણમે છે, આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે. સત્પુરુષ નું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે, એ જીવને કયા ઉપાયથી તળે તે લક્ષો પ્રશ્ન મૂક્યો. ઉપાધિ પ્રસંગ તો અમને પણ બહુ રહે છે અને સત્સંગ વિના જીવીએ છીએ એ આશ્ચર્ય છે. સત્સંગ વિના જીવીએ છીએ કે જીવી શકાય એવું નથી, છતાં જોઈએ છીએ.